SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 8મી મે અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈએ આપનું સ્વાગત કરું છું. મિત્રો, વીકેન્ડ દરમિયાન એક મિત્રએ એક પુસ્તક રેકમેન્ડ કર્યું. પુસ્તકનો લેખક આલ્બર્ટ કામુ, વિખ્યાત ફ્રેન્ચ નોબેલ વિજેતા ફિલોસોફર. પુસ્તકનું નામ મિથ ઓફ સિસિફસ. એ પુસ્તક પરમ દિવસે સાંજે ઘરે આવ્યું. મેં ખુશ થતા આવતીકાલે વાંચીશ એમ નક્કી કર્યું. ગઈકાલે મેલબર્નમાં પહેલી વાર આ સિઝનની ઠંડીનો ચમકારો અનુભવાયો. ફ્રન્ટયાર્ડમાં ખુરશી ટેબલ પર મૂકી પુસ્તક અને તાજી અરેબિકા કોફી ગ્રાઇન્ડ કરીને લજ્જતદાર ડબલ એસ્પ્રેસો લઈને હું પુસ્તક વાંચવા બેઠો. બધું જ એઝ પર પ્લાન, પણ પુસ્તકની હજુ પ્રસ્તાવના પણ વાંચી નહોતી ત્યારે પાડોશી મિત્રએ બેકયાર્ડમાં ઘાસ કાપવાનું મશીન શરૂ કર્યું. આખી મજા એક એવી વાતને લીધે મરી પરવારી જેનો પર મારો પોતાનો કોઈ જ કંટ્રોલ ન હતો. બહુ ગુસ્સો આવ્યો, પણ રાત્રે સૂતી વેળાએ જ્યારે આખું પુસ્તક વાંચ્યું ત્યારે એ વાતનો સાર એ નીકળ્યો કે આખું વિશ્વ જ એપ્સર્ડ છે. આ વિચિત્રતામાં જીવવું જ આપણું કામ છે. સિસિફસ અને તેના પથ્થરની જેમ રોજ સવારે પથ્થરને ધકેલીને ટેકરીની ટોચે પહોંચાડવાનો જ આનંદ લેવાનો છે. એટલે ટૂંકમાં લોન મોવરનો અવાજ જો આવે તો ઘરમાં બેસી પુસ્તક વાંચીને કોફીનો આનંદ લેતા શીખવું રહ્યું. જે વાત આપણા હાથમાં જ નથી એ પણ જો આપણને દુઃખી કરી શકે તો એનો ઇલાજ છો. માટે સુખ અને આનંદ પોતાની જાતમાં શોધવો રહ્યો. ખેર, રવિવારે છે મધર્સ ડે. જો તમે તમારી માતા પ્રત્યે કોઈ લાગણી વહેંચવા માંગતા હો તો અમને સંદેશ મોકલી શકો છો. અમારો નંબર છે 04397997677. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. શરૂઆત કરીએ કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 8મી મે અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. મુખ્ય સમાચાર પર નજર નાખીએ તો સીરિયાના રેફ્યુજી કેમ્પમાંથી વર્ષો પછી પાછા ફરેલી 3 ઓસ્ટ્રેલિયન મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે રાત્રે 1 ડઝનથી વધુ મહિલા અને બાળકોનું એક ગ્રુપ સિડની અને મેલબર્ન પહોંચ્યું હતું, જ્યાં પોલીસ અને મીડિયા હાજર હતા. મેલબર્નમાં 2 અને સિડનીમાં 1 મહિલાની ધરપકડ થઈ છે. આ મહિલાઓ પર ગુલામી, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને આતંકવાદી સંગઠનમાં સામેલ હોવાના ગંભીર આરોપો છે. જો આરોપ સાબિત થશે તો તેમને 10-25 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ડિકેન યુનિવર્સિટીના એક્સપર્ટ ડોક્ટર જોશ રૂસના જણાવ્યા અનુસાર અત્યારે સત્તાવાળાઓની મુખ્ય પ્રાથમિકતા આ બાળકોને ઓસ્ટ્રેલિયાના વાતાવરણમાં યોગ્ય થવામાં મદદ કરવાની રહેશે. હવે વાત કરીએ દેશના બજેટની. ફેડરલ બજેટમાં $64 અબજ ની બચત થવાની ધારણા છે. ટ્રેઝરર જીમ ચાલમર્સે જણાવ્યું છે કે ગ્લોબલ ઇકોનોમીની અનિશ્ચિતતાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં NDIS રિફોર્મમાંથી સૌથી વધુ $34 અબજ બચાવવામાં આવશે. સરકારનું મુખ્ય ધ્યાન હવે મોંઘવારી, ફ્યુલ સિક્યોરિટી અને હાઉસિંગના પ્રશ્નો હલ કરવા પર છે. ન્યૂ સાઉથ વેલ્સના વેસ્ટર્ન સિડની એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટને લઈને પણ એક મોટા સમાચાર છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે એક મોટા કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટમાંથી ટર્મિનેટ કરી દીધા છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે વેબિલ્ડ નામની ગ્લોબલ કંપનીના 10 જેટલા સબ કોન્ટ્રાક્ટરો ટેક્સ ચોરી, મજૂરોનું શોષણ અને સેફટીના નિયમોના ભંગ અને વીમાની છેતરપિંડી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોઈ શકે છે. બીજી તરફ રોયલ કમિશન ઓન એન્ટી સેમિટિઝમની સુનાવણી ચાલી રહી છે. આ કમિશન ગયા વર્ષે 14 ડિસેમ્બરે બોન્ડાઈમાં થયેલા હુમલા પછી બનાવવામાં આવ્યું હતું, જ્યાં 15 લોકોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા. કમિશન સમક્ષ એક સાક્ષીએ પોતાનો યહૂદી ધર્મ અપનાવવાનો અનુભવ શેર કરતા કહ્યું કે આ સફર ખૂબ જ ભયાનક હતી અને તેમણે આ પ્રક્રિયામાં ઘણા જૂના મિત્રો ગુમાવ્યા છે. છેલ્લે રાજકારણની વાત કરીએ તો ન્યૂ સાઉથ વેલ્સની ફેરર સીટ પર શનિવારે પેટા ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણી છેલ્લા 25 વર્ષથી ગઠબંધન સરકાર પાસે હતી તે સીટ પર છે, પરંતુ હવે નવા પોલિંગ મુજબ વન નેશનના ઉમેદવાર ડેવિડ ફ્રારલી અને અપક્ષ ઉમેદવાર મિશેલ મિલથોપ આગળ ચાલી રહ્યા છે. જો કે નેશનલ પાર્ટીએ કહ્યું છે કે તેઓ આ સીટ પર હાર નહીં માને. આ હતા તારીખ 8 મે ના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, હાલમાં ગેરકાયદે તમાકુના વેપાર અને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરીને પરમેનન્ટ રેસીડેન્સી મેળવવા બદલ એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જાણીએ વિગતો આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
આજે વાત છે એક અત્યંત ચોંકાવનારા સમાચારની. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં રહેતા એક ભારતીય યુવકે રાતોરાત અમીર બનવાના ચક્કરમાં એક મોટું કૌભાંડ આચર્યું છે. પોલીસે $7 મિલિયન ના ગેરકાયદેસર તમાકુના વેપાર અને પરમેનન્ટ રેસીડેન્સી મેળવવા માટે રચાયેલા નકલી ઇમિગ્રેશન દસ્તાવેજોના ષડયંત્રનો મોટો પર્દાફાશ કર્યો છે. આ આખી ઘટના કેવી રીતે સામે આવી અને અલગ અલગ એજન્સીઓએ ભેગા મળીને કેવી કાર્યવાહી કરી, ચાલો જાણીએ આ વિશેષ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાંથી એક મોટું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. એક 33 વર્ષીય ભારતીય પર ગેરકાયદેસર તમાકુના વેપારમાંથી નફો કમાવવાનો અને સરકારી અધિકારીઓને છેતરી નકલી ઇમિગ્રેશન દસ્તાવેજો આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ શખ્સ હવે આવતી 26 જૂન 2024 રોજ બ્રિસ્બેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાનો છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ એટલે કે AFPના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ એક ગેરકાયદેસર તમાકુ સિન્ડિકેટનો સક્રિય ભાગ છે. તેણે બ્રિસ્બેનના બહારના વિસ્તારોમાં આવેલી અલગ અલગ દુકાનોમાંથી થયેલા ગેરકાયદેસર તમાકુના વેચાણના $7 મિલિયન એટલે કે $70 લાખથી વધુની રકમ પોતાના બેંક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, પોલીસનું કહેવું છે કે આ શખ્સ ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યો છે અને કાયમી વસવાટ એટલે કે પરમેનન્ટ રેસીડેન્સી મેળવવાના સતત પ્રયાસોના ભાગરૂપે તેણે ઇમિગ્રેશન અધિકારીઓને ખોટી માહિતી અને નકલી દસ્તાવેજો આપ્યા છે. આ મામલે ગત 27 એપ્રિલ 2024 રોજ AFPના તપાસ અધિકારીઓએ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ અને ક્વીન્સલેન્ડ પોલીસ સર્વિસની મદદથી બ્રિસ્બેનના કુરાબી વિસ્તારમાં આવેલા એક ઘરમાં દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને આશરે $70,000ની મત્તા, 4 મોબાઈલ ફોન અને કેટલાક મહત્વના બિઝનેસ ડોક્યુમેન્ટ ઉપરાંત એક કોમર્શિયલ સ્ટોરેજ શેડની ચાવીઓ મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યાંથી ગેરકાયદેસર વેપના ઘણા બોક્સ પણ મળી આવ્યા હતા, જેને થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનને સોંપી દેવામાં આવ્યા છે. આ જ દિવસે ક્વીન્સલેન્ડ પોલીસે રોચડેલ ખાતેના એક કોમર્શિયલ સ્ટોરેજ યુનિટ પર પણ દરોડા માર્યા, જે ગેરકાયદેસર તમાકુનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હોવાની શંકા છે. જો કે ત્યાંથી કોઈ પણ સામાન મળી આવ્યો નથી. આ કુરાબીના યુવક પર 4 ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પહેલો આરોપ ગુનાની આવકમાંથી $1,00,000થી ઓછાનો વ્યવહાર કરવાનો છે, જેમાં મહત્તમ 4 વર્ષની જેલની સજા થઈ શકે છે. બીજો આરોપ માઇગ્રેશન એક્ટ 1958 હેઠળ નકલી દસ્તાવેજો અને ખોટી માહિતી આપવાનો છે, જેમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. ત્રીજો ગુનો ક્રિમિનલ કોડ હેઠળ સરકારી અધિકારીઓને બેઈમાનીથી પ્રભાવિત કરવાનો છે, જેમાં પણ 10 વર્ષની જેલ થઈ શકે છે. અને ચોથો ગુનો થેરાપ્યુટિક ગુડ્સ એક્ટ હેઠળ વ્યાપારી જથ્થામાં ગેરકાયદેસર વેપિંગ સામાન રાખવાનો છે, જેમાં મહત્તમ 2 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ અંગે વાત કરતા AFPના ડિટેક્ટીવ એક્ટિંગ સુપરિન્ટેન્ડન્ટ કેટ વેશ્વે કડક ચેતવણી આપી છે કે ગેરકાયદેસર તમાકુના વેપારમાં સંકળાયેલા લોકોએ સમજી લેવું જોઈએ કે પોલીસ તેમને છોડશે નહીં. આવા વેપારથી સામાન્ય નાગરિકોના ખર્ચે ગુનેગારો વૈભવી જીવન જીવે છે અને પોલીસ તેમની આ કાળી કમાણી છીનવી લેશે. સાથે જ ક્વીન્સલેન્ડ પોલીસના ક્રાઇમ કમાન્ડ ડિટેક્ટીવ એક્ટિંગ સુપ્રિન્ટેન્ડન્ટ મેલી સેન્ડરસને પણ જણાવ્યું છે કે તેઓ સંગઠિત ગુનાખોરીના આવા નેટવર્કને તોડી પાડવા માટે કટિબદ્ધ છે અને પડદા પાછળ કામ કરતા તમામ લોકોને ન્યાયના કઠેડામાં ઉભા કરવામાં આવશે, જેથી સમુદાયને સંગઠિત ગુનાખોરીની ખરાબ અસરોથી બચાવી શકાય. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના સુપ્રિન્ટેન્ડન્ટ અમાન્ડા કોપલમેને ભારપૂર્વક જણાવ્યું છે કે ઇમિગ્રેશન પ્રક્રિયાનો દુરુપયોગ કરનારા અને ઓસ્ટ્રેલિયાની બોર્ડર સિસ્ટમને નુકસાન પહોંચાડનારાઓને પકડવા માટે અલગ અલગ એજન્સીઓનું એક સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. ગેરકાયદેસર તમાકુ પર રોક લગાવવા માટે આયાતથી લઈને તેના સંગ્રહ, ડિસ્ટ્રીબ્યુશન અને છૂટક વેચાણ સુધી તમામ તબક્કે કાર્યવાહી કરવી આવશ્યક છે. અંતમાં ક્વીન્સલેન્ડ હેલ્થના પ્રવક્તાએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે તેમના રાજ્યમાં ગેરકાયદેસર વેપ અને તમાકુ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ માટે કોઈ જ માફી નથી. તેમની સામે ઝીરો ટોલરન્સની નીતિ પણ અપનાવવામાં આવશે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ મેળવ્યો ભારતીય નાગરિકની ધરપકડ અંગેનો એક અહેવાલ. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરે છે ભવનભાઈ કચ્છી.
નમસ્તે શ્રોતા મિત્રો, 7 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચૂંટણીના પરિણામ બાદ ભાગ્યે જ બની હોય તેવી ઘટના આકાર પામી છે. પશ્ચિમ બંગાળમાં મતદાનની ગણતરી બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે, પણ તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ કહીને થરાર રાજીનામું નહોતું આપ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં ભાજપે મતગણતરીમાં ગેરરીતિ આચરી છે અને ચૂંટણી પંચ તેમજ કેન્દ્રીય પોલીસ દળે પણ તેઓને સાથ આપ્યો છે. મમતા બેનર્જીએ તેમના પક્ષના ધારાસભ્યોના કહેવા છતાં રાજીનામું ન જ આપ્યું, પણ ગઈકાલે વિધાનસભાની 5 વર્ષની મુદત પૂરી થતાં રાજ્યપાલ RN રવિએ વિધાનસભા ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. આ સાથે જ મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી. આ નિર્ણય સાથે જ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી અવિરત ચાલી રહેલું તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીનું શાસન હવે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ભાજપ હવે નવી સરકારની રચના કરીને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરશે. જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી ગવર્નર વહીવટી ગતિવિધિ સંભાળશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં પરાજિત તૃણમૂલ કોંગ્રેસ અને વિજેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી અને ગુંડાગર્દીની ઘટનાને લીધે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ છે. તેમાં પણ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના સહાયક ઓફિસર ચંદ્રનાથ રથની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શુભેન્દુ અધિકારી કે જેમણે મમતા બેનર્જીને પરાજય આપ્યો છે, તેમણે નિવેદન આપ્યું છે કે આ હત્યા અગાઉથી જ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યના ગુંડાઓનો સફાયો કરી દઈશું. તે સાથે તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે કોઈએ કાયદાનું ઉલ્લંઘન કરતી હિંસા ન કરવી, ન્યાયિક રીતે બધી કાર્યવાહી થશે. પશ્ચિમ બંગાળના પરિણામ આવ્યા પછી પરાજિત તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ ચુનાવ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોય તે મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપે તેવો નિર્ણય જાહેર કર્યો હતો. તે પછી તેમના પક્ષના કાર્યકરોએ પરિણામ સામે રોષ વ્યક્ત કરતા રાજ્યમાં હિંસાની ઘટનાઓને જન્મ આપ્યો હતો અને ભાજપના કાર્યકરોએ પણ વળતો જવાબ આપતા પરિસ્થિતિ વણસી હતી. પક્ષની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. બંને પક્ષના કાર્યકરની અરસપરસ હત્યાની ઘટનાથી વાતાવરણ ઘણું જ કથળ્યું છે. છેલ્લા 2 દિવસમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં સરકાર રચવાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે મોટું પગલું ભર્યું છે. સૌથી વધુ બેઠકો જીતી આવેલા ટીવીકે પક્ષના વડા અને અભિનેતા વિજય ગઈકાલે ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોની સહીવાળો ટેકો ન મળે ત્યાં સુધી શપથ ગ્રહણ થઈ શકશે નહીં. વિજયની પાર્ટી ટીવી કે પાસે તેણે જીતેલી બેમાંથી એક બેઠક બાદ કરીએ તો હાલ 107 ધારાસભ્યો છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોનો તેને ટેકો છે. આ સાથે આંકડો 112 સુધી પહોંચે છે, જે બહુમતીથી હજુ 6 બેઠક દૂર છે. રાજ્યપાલે બહુમતી પ્રાપ્ત કર્યાની મૌખિક ખાતરીને બદલે ટીવી કે પાસેથી લેખિત સમર્થનનો આગ્રહ રાખ્યો છે. ભારતીય બંધારણની કલમ 164(1) મુજબ રાજ્યપાલને મુખ્યમંત્રીની નિમણૂક કરવાની સત્તા છે. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સૌથી મોટા પક્ષના નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે છે, પરંતુ અહીં રાજ્યપાલ આર્લેકરે સુરક્ષિત અભિગમ અપનાવ્યો છે અને બહુમતી બતાવવાનો આગ્રહ રાખ્યો છે. વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે કે રાજ્યપાલ જાણી જોઈને અનિશ્ચિતતા સર્જીને ભાજપને ફાયદો કરાવવા માંગે છે. રાજ્યપાલના આવા નિર્ણયને કારણે અન્ય પક્ષો પણ બહુમતીના આંકડા તેમના પક્ષે કરવા સક્રિય બન્યા છે, એટલે સુધી કે AIADMK અને DMK સાથે મળીને સરકાર તો નહીં રચે ને ત્યાં સુધીની અટકળો વહેતી થઈ છે. દરમિયાન AIADMKના ધારાસભ્યોને તેમના પક્ષ દ્વારા પોડુચેરીની હોટલમાં લઈ જવામાં આવ્યા છે જેથી તેઓ પક્ષ પલટો ન કરે. હવે આખા દેશની નજર તમિલનાડુના આગામી રાજકીય ઘટનાક્રમ પર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા જ પડશે. જો નહીં વધારે તો અર્થતંત્ર પર ગંભીર અસર પડશે. બીજી તરફ ભારત સરકારે ભાવમાં વધારો નહીં કરવાનું રટણ જારી રાખ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો હોવા છતાં તેના ભાવમાં વધારો કરવામાં ન આવ્યો તો તેની સીધી અસર બજાર પર પડશે તેમ IMF જણાવ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તણાવને લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. ક્રૂડની કિંમત સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $110 ઉપર ટ્રેડ થઈ રહી છે. 30 એપ્રિલ સુધી ભારતના ક્રૂડ બાસ્કેટ પ્રતિ બેરલ $118.70 હિસાબે ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસના બાટલામાં તો અત્યાર સુધી 70% ભાવમાં વધારો કર્યો છે. વિમાનો માટેના જેટ ફ્યુઅલમાં પણ એરલાઇન્સને ટકાવી રાખવી અઘરી પડે તે હદે વધારો કરવામાં આવ્યો છે. એવું મનાય છે કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પોડુચેરી અને કેરળની નવી સરકારની શપથવિધિ પછી કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જાહેર કરશે. સરકારના પ્રવક્તા પણ અગાઉ આવું નિવેદન કરી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન વંદે માતરમને દેશની એકતા અને સાર્વભૌમત્વના પ્રતીક એવા રાષ્ટ્રગીત જનગણ મન જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં આ માટે સરકારે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત વંદે માતરમ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત જનગણ મન માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય માનવામાં આવશે. સંજ્ઞેય ગુનો એટલે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે. વર્તમાન કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી વંદે માતરમને પણ આ જ દાયરામાં સામેલ કરવામાં આવશે. દેશ હાલમાં આ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વર્તમાન કાયદા અનુસાર જે વ્યક્તિ રાષ્ટ્રગાનના ગાનમાં જાણી જોઈને અવરોધ ઉભો કરે છે તેને 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વખત ગુનો કરવા બદલ ઓછામાં ઓછી એક વર્ષની જેલની જોગવાઈ છે. હવે રાષ્ટ્રીય ગીતને પણ આ જ કાયદાકીય દાયરામાં લાવવામાં આવી રહ્યું છે, જેથી તેની ગરિમા જળવાઈ રહે. અગાઉ 2005માં કાયદામાં સુધારો કરીને ત્રિરંગાના અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વંદે માતરમને રાષ્ટ્રગાનની સમાન દરજ્જો આપવાની માંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આયોજિત એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હેમલતાબેને સંદેશ મોકલ્યો હતો કે જય શ્રી કૃષ્ણ મીરાની બેન એન્ડ ટીમ, કાર્યક્રમ ખૂબ જ આનંદપ્રદ છે, તેમને મજા આવી રહી છે, ગીત અને ભજન બંને તેમને ખૂબ ગમ્યા. આપનો ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, કાર્યક્રમ આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, આઈપીએલની મેચના સમાચાર પર નજર નાખીએ. આઈપીએલની મેચમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી પરાજય આપ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં તો 10 મેચ બાદ 6 પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે જ છે, પણ સતત 6 પરાજય પછી આ વિજય મળતા તેઓએ રાહત અનુભવી હશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 10 મેચમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ગઈકાલે લખનૌમાં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌના ઓપનર ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્સે 56 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 111, પૂરણે 23 બોલમાં 38 અને કેપ્ટન પંતે 10 બોલમાં 32 રન ફટકારતા લખનૌએ 19 ઓવરોમાં 3 વિકેટે 209 રનનો સ્કોર કર્યો હતો. ડકવર્થ લુઇસ પ્રમાણે 19 ઓવરોમાં 213 રનનો ટાર્ગેટ બેંગલુરુને આવ્યો હતો. તેઓએ 19 ઓવરોમાં 6 વિકેટે 203 રન કર્યા હતા. કેપ્ટન પાટીદારે 31 બોલમાં 61, ટીમ ડેવિડે 17 બોલમાં 40, કોહલી 0 રને આઉટ થઈ ગયો હતો. મીડિયમ પેસર પ્રિન્સ યાદવે 4 ઓવરોમાં 33 રન આપી 3 વિકેટ ઝડપી હતી. મિચેલ માર્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હવે આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. દરમિયાન આઈપીએલના પ્લેઓફ અને ફાઇનલના કાર્યક્રમની પણ જાહેરાત થઈ છે. આઈપીએલની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે તેવી જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે કરી છે. અગાઉ બેંગ્લોરમાં પણ આઈપીએલની ફાઇનલ રમાય તે માટેની અટકળો ચાલતી હતી, પણ હવે તેનો અંત આવ્યો છે. પ્લેઓફની વાત કરીએ તો 26 મેએ પ્રથમ ક્વોલિફાયર ધરમશાળામાં રમાશે. તે પછીના દિવસે 27 મેએ એલિમિનેટર મેચ ન્યૂ ચંડીગઢમાં રમાશે. 29 મેએ જ બીજી ક્વોલિફાયર પણ ન્યૂ ચંડીગઢમાં રમાશે અને તે પછી બંને ફાઇનલિસ્ટ અમદાવાદ જશે અને અમદાવાદમાં 31 મેએ ફાઇનલ રમાશે. તો આ હતા ભારતના આઈપીએલના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, એઆઈના ઉદય સાથે તેના ઉપયોગ અંગેની ચિંતાઓ પણ ઊભી થઈ છે. સાંભળીએ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ અને તેવા જાણ્યા આ વિશે મીરાની બેન પાસેથી.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
મિત્રો, એક નવા અહેવાલ પ્રમાણે એવી દલીલ કરવામાં આવી છે કે ઓસ્ટ્રેલિયા પાસે કાર્યસ્થળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઈ રાષ્ટ્રીય વ્યૂહરચના નથી. આ મુદ્દાની તપાસ કરવા માટે એડિલેડમાં એક એઆઈ ફોરમ યોજાઈ રહી છે. જ્હોન કર્ટિન રિસર્ચ સેન્ટરનો એક અહેવાલ એવો છે કે ઓસ્ટ્રેલિયન કામદારો પર એઆઈની અસર ટેકનોલોજી દ્વારા નહીં પરંતુ રાજકીય પસંદગીઓ દ્વારા નક્કી કરવામાં આવશે. આવો આ અંગે વધુ જાણીએ આ અહેવાલમાં.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
એડિલેડમાં કાર્યસ્થળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સરકાર, નોકરીદાતાઓ અને યુનિયન સાથે એક ફોરમ એટલે કે એક બેઠક યોજાઈ રહી છે. રોજગાર મંત્રી અમાંડા રિશ્વર્થે ફોરમને જણાવ્યું હતું કે એલ્બેનીઝી સરકારે ટેકનોલોજીના ફેલાવાને અવગણ્યો નથી. તેઓએ એમ પણ કહ્યું હતું કે અમારા બીજા કાર્યકાળમાં અમારી સરકાર એઆઈની આસપાસ શું થઈ રહ્યું છે તેના પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને એઆઈ કઈ તકો રજૂ કરે છે તેના પર પણ.
ઇન અવર સેકન્ડ ટર્મ અવર ગવર્નમેન્ટ હેઝ બીન વેરી ફોકસ્ડ ઓન વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ એઆઈ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ એઆઈ ડઝ પ્રેઝન્ટ બટ ઓલસો અવર ફોકસ થ્રુ અ લોટ ઓફ અવર વર્ક હેઝ બીન હાઉ વી સ્પ્રેડ ધ બેનિફિટ્સ ઓફ એઆઈ બટ ઓલસો કીપિંગ ઓસ્ટ્રેલિયન્સ સેફ વાઇલ ઓલસો બિલ્ડિંગ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ ઇન હાઉ ધીઝ ટેકનોલોજીઝ આર યુઝ્ડ.
કાર્યસ્થળે એઆઈનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ મેલબર્નની બિઝનેસ સ્કૂલના આંકડા સૂચવે છે કે લગભગ 5 માંથી 3 કર્મચારીઓ એટલે કે 58% નિયમિત ધોરણે પોતાના કાર્યસ્થળે એઆઈનો ઉપયોગ કરે છે, જ્યારે ત્રીજા ભાગના લોકો તેનો ઉપયોગ સાપ્તાહિક અથવા દૈનિક ધોરણે કરે છે. મંત્રી કહે છે કે ઓસ્ટ્રેલિયામાં સરકાર પાસે એઆઈ માટે એક યોજના છે અને તેની સફળતા સરકાર, વ્યવસાય અને સમુદાયના અનેક સ્તરો વચ્ચેના સહયોગ પર આધારિત છે. વધુમાં તેઓ કહે છે કે અમે ઓસ્ટ્રેલિયામાં એઆઈ કેવી રીતે અપનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે વિશ્વાસ બનાવવા માટે યોગ્ય પાયા સક્રિય રીતે મૂકી રહ્યા છીએ.
We are actively putting the right foundations in place to build confidence in how AI is adopted and applied in Australia. But trust really does sit at the heart of this work. Trust that AI will be used safely and fairly.
પરંતુ ઘણા લોકો આ બાબતે ચિંતિત છે, જેમ કે જ્હોન કર્ટિન રિસર્ચ સેન્ટરના ડોક્ટર ડોમિનિક માર. માર કહે છે કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ એવા છે કે આપણી વાત કરવાની રીત, આપણી વાતચીત કરવાની રીત, આપણે જે વિચારોનો સામનો કરી રહ્યા છીએ અને તે લોકોને અલગ કરવા પર અસર કરે છે.
Social media's algorithms affect the way we talk, the way we communicate, the ideas that we're exposed to, and the way it pushes people into sort of bubbles and extremizes, you know, the incentive is to have more extreme discourse. Yeah, and that was a huge problem. AI has those potentially those same incentives but on a much bigger scale. You know, instead of having groups of social networks that you're communicating with, you're getting your ideas, you know, not in the public domain at all necessarily, but directly from an AI tool that knows you intimately and only you can see what it's saying most of the time, unless you're using Grok. And so you're getting a sort of custom, you know, bespoke version of the world that potentially plays into some of your let's say less well-balanced perceptions on the world and can, you know, encourage more extreme discourse and reinforce some negative ideas if you haven't set it up properly.
Dr. Mar કે જો AI પરના એક નવા અહેવાલના સલેખક છે જેને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રિટેલ અને ફાસ્ટફૂડ યુનિયન STA દ્વારા સમર્થિત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે ઓસ્ટ્રેલિયામાં કાર્યસ્થળોમાં એઆઈના ફેલાવાને નિયંત્રિત કરવા માટે કોઈ રાષ્ટ્રીય વ્યૂહરચના નથી.
The big reason we've done this is because AI is one of these enormously consequential technologies. There is going to have impacts on the way everything works, but in particular on the way work works.
યુનિયનો માટે કેટલીક મુખ્ય ચિંતાઓ એ છે કે એઆઈ કામદારોની દેખરેખ, અસુરક્ષિત કાર્યભાર અને નોકરીની અસુરક્ષાને વધારી શકે છે. મેલબોર્ન બિઝનેસ સ્કૂલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 26% કર્મચારીઓએ કામના ભારણ અને તણાવમાં વધારો, પુનરાવર્તિત કાર્યોમાં વધારો નોંધાવ્યો છે, જ્યારે 18% વધુ કર્મચારીઓએ ટેકનોલોજીનો ઉપયોગ જાહેર કર્યો નથી અને એઆઈ દ્વારા જનરેટ કરેલી સામગ્રીને પોતાના તરીકે રજૂ કરે છે. ડોક્ટર માર કહે છે કે
તેનો અર્થ એ છે કે સલામતીના પગલાની જરૂર પડશે.
They've got the right idea in terms of understanding that this new technology is coming along and we want to make sure that it works for Australia. They've acknowledged that. But how do they do it? Now, what I would really like to see from the government is more understanding that doubling down on the institutions that we have and the regulatory frameworks that we have and updating them for this new technology and the challenges that it poses is really the guiding light.
નોકરીઓ પર AIની અસરો અને તે જે પડકારો ઉભા કરે છે તેના માટે વર્કફોર્સ ગેપનું વિશ્લેષણ પહેલેથી જ હાથ ધરવામાં આવ્યું છે. મંત્રી કહે છે કે કેટલાક સંશોધનો સૂચવે છે કે AI કેટલીક નોકરીઓમાં વૃદ્ધિ ધીમી કરી દીધી છે, જેમ કે કીબોર્ડ ઓપરેટરો. જ્યારે વ્યાપક અર્થતંત્રમાં નોકરીઓનું મિશ્રણ અપેક્ષા કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું નથી ત્યારે તેને સામાન્ય માનવામાં આવશે નહીં. અમરનાથ રીશ્વર્થે એ પણ કહ્યું હતું કે AIના ઉપયોગથી દેશભરમાં ઉત્પાદકતામાં સુધારાની સંભાવના જોઈ શકાય છે, પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ ચિંતાઓને પણ સમજે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આપણે જાણીએ છીએ કે ઘણા ઓસ્ટ્રેલિયનો AI અને તેની અસરો વિશે ચિંતિત છે. જો તેમના નોકરીદાતા દ્વારા કામદારો સાથે ખરાબ વર્તન કરવામાં આવે, જો AIનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે તેમને નુકસાન પહોંચાડી શકે, તો આ ચિંતા અવિશ્વાસમાં પરિણમ શકે છે.
We know that many Australians are anxious about AI and its impacts. If workers are treated disposably by their employer, if AI is used in a way that can cause harm, then this anxiety will harden into distrust. And this has been seen in the recent Redbridge polling published in the AFR, where 73% of workers believed AI will be negative for their job security.
જ્યારે બીજી બાજુ ડોક્ટર માર માટે ઘણું બધું દાવ પર છે.
Certainly a lot could go wrong and a lot could go fantastically. But one of the things we have to do, especially in how AI affects work, is make sure that we bring people together and use it in a way that makes sense for people. We're doing it in a way that brings people along, makes people as effective as they can be, lifts people up as much as they possibly can, and makes workplaces a place that you really want to be.
SBS News માટે ડેબ્રોઆ ગ્રોવાર્ટ દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મિત્રો, આ AI ની વાત પરથી યાદ આવ્યું કે ગુજરાતી હાસ્ય કલાકાર સાયરામ દવે ઘણીવાર એમ કહેતા હોય છે કે ચંદ્ર પર ભલે પહોંચતી પહેલા કોઈ પણ જાતિ, પણ ચંદ્ર ઉપર દુકાન ખોલશે પહેલી એક ગુજરાતી. તો આ AIની દુનિયા વિસ્તારે એ સાથે જ ગુજરાતી ફિલ્મને એ ગુજરાતી ફિલ્મકારે AIવાળી ફિલ્મ બનાવી છે. એક આખી ફિલ્મ જે બનાવવામાં આવી છે AIના ઉપયોગ વડે. તો જાણીએ આ અંગે વિગતે ચેતનભાઈ ચૌહાણની મુલાકાત જે મીરાની બેને લીધી હતી તેમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, આમ તો આ શબ્દ ડિક્શનરીમાં થોડા સમય પહેલા જ ઉમેરાયો હોય એવું કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ આજકાલ આ શબ્દ અને તેની ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ફિલ્મો કેવી રીતે બાકાત રહે? આમ પણ હું ઘણી વાર કહેતી હોઉં છું કે ફિલ્મો એ સમાજનો અરીસો છે. ઘણી ફિલ્મો એવી હોય છે કે જે જમાનાથી આગળ હોય છે, તો કોઈ ફિલ્મો જમાનાને અનુસરીને હોય છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ પબ્લિસિસ્ટ, લેખક અને નિર્માતા ચેતનભાઈ ચૌહાણ સાથે. ચેતનભાઈ પહેલી ગુજરાતી AI જનરેટેડ ફિલ્મ બનાવી રહ્યા છે. આવો તેમની સાથે વાર્તાલાપ કરીએ. ચેતનભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતી પર.
Yes, thank you. Thank you very much. SBS Gujarati. Yes, tell me.
Chetan bhai, AI film banavano je vichar che te kya thi aavyo to pehli var tamne?
Aa ek bahu interesting ghatna che. Bahu interesting sawal tame puchyo. Actually, main lagbhag 2 varas pehla ek live action ગુજરાતી ફિલ્મ બનાવવાનું, એટલે જે કે નોર્મલ આપણે કેમેરાથી શૂટ કરીએ એવો એક મેં પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. સેમ પ્રોજેક્ટ હતો, ધ ઇસ્કોન બ્રિજ સ્ટોરી સેમ, એવરીથિંગ ઇઝ સેમ. ડ્યુરિંગ ધ પ્રોસેસ તમે કોઈ પણ એક્ટરને સાઇન કરો, તમે એક પ્રોડક્શન ટીમ સાઇન કરો, પછી તમે તમારા સ્ટોરીની જે રિક્વાયરમેન્ટ હોય એની અંદર તમારે કોઈ જગ્યાએ વરસાદ પાડવાનો છે, કોઈ જગ્યાએ ગિમ્બલ યુઝ કરવાનું છે, કોઈ જગ્યાએ જીમીજી યુઝ કરવાનું છે, એટલે આ બધા ટેકનિકલ એસ્પેક્ટ છે. અમુક સીન્સને ગ્રેન્જર બનાવવા માટે તમારે અમુક ટાઈપના કેમેરાઝ યુઝ કરવાના હોય, અમુક ટાઈપના ટેકનિશિયન્સ જે ગુજરાતમાં નથી બીકોઝ હજી યુનો એ લેવલના ટેકનિશિયન્સ ડેવલપ નથી થયા, જે મુંબઈ બેઝડ હોય, યુનો સાઉથ બેઝડ હોય, એ લોકોને તમારે અહીંયા બોલાવવા પડે પર્ટિક્યુલર ફાઇટ સિક્વન્સ કે એના માટે. તો એટલી બધી રિક્વાયરમેન્ટ હતી આખા ફિલ્મમાં, બીકોઝ ફિલ્મ તમે જ્યારે બનાવતા હોવ તો યુ ડોન્ટ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ ઓન સર્ટન સીન્સ, બીકોઝ એ નાના નાના સીન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ફિલ્મની અંદર. અને ડ્યુરિંગ ધ પ્રોસેસ, યુનો સ્ટાર્ટિંગ ફ્રોમ કાસ્ટિંગ, યુનો એઝ અ કાસ્ટિંગ ફલાણા એક્ટર ને તમે સિલેક્ટ કર્યો હોય ત્યારે ઓફકોર્સ આપણે એક ઓન ગિવન ટાઈમ સ્કેડ્યુલ ના સ્ટાર્ટ થાય, બીકોઝ આખા ફિલ્મની અંદર અત્યારની મારી આ ફિલ્મ છે એમાં લગભગ 25-30 જેટલા એક્ટર્સ છે જે મેઇન લીડ એક્ટર્સ છે, બધાની ડેટ્સ એક સાથે ના મળે, તમારે ક્યાં ક્યાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે, અમુક જગ્યાએ યુનો કોઈકની ફીસ તમને ના પોસાતી હોય, યુનો સો હાઈ ફીસ, અમુક જગ્યાએ ઓબ્વિયસલી યુનો એક સ્ટારડમ વાળી ઘટના તમારે ફેસ કરવી પડે, then they don't interact with you, sometimes they say talk to my manager, talk to this, talk to that, એટલે you know at given point of time તમે ઘણી વખત disappoint થઈ જાવ, you know કે ભાઈ what is this, you know જે માણસને તમારે સાઇન કરવો છે એ માણસ અવેલેબલ નથી, ક્યાં એ માણસ તમને અવોઇડ કરે છે, કે હી ઇઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્ટાયર સ્ટોરી, દેર આર લોટ ઓફ ઇશ્યુઝ, યુનો કમર્શિયલ અને ક્રિએટિવ ડિફરન્સ ઓફ ઓપિનિયન બધા ઘણા આવતા હોય. આઈ હેવ ડિસાઇડેડ કે ચલો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ, પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો, એન્ડ ધેન યુનો ફિલ્મ શૂટના લગભગ એક અઠવાડિયા પહેલા દેર વોઝ અ મેજર અપસેટ, એન્ડ પર્સન હુ ટુ હુમ વી હેવ you know signed and who was the investor also partly investor, he backed out at a last minute, you know after you know aap adhi vastuo ni sudhi pahunchta to humne 6 mahina lagya tha and suddenly we have to call it off ek athwadya pehla hame aakho project band karyo and then of course we went into some losses, you know lakhs of losses, then I know somebody, my dear friend who lives in USA and he has done a startup with his own proprietary AI model. He said ke I will create a trailer for you so that can help you to pitch your investors, because then I was obviously looking for another investor, another people, set of people. So he created a trailer for me to as a pitch deck, you know, asking and going to the investors. અને એટલું ઇન્ટરેસ્ટિંગ એઆઈ ઉપર એમણે બનાવીને મને આપ્યું, એન્ડ ધેન અ થોટ કેમ ઇન ટુ માય માઇન્ડ, વાય નોટ ધ એન્ટાયર ફિલ્મ ઇન એઆઈ. દેટ્સ હાઉ વી ટુક અ કોલ એન્ડ વી ડિસાઇડેડ દેટ લેટ્સ મેક ધ એન્ટાયર ફિલ્મ ઓન એઆઈ, એઝ બીકોઝ જ્યારે અમે આ કોલ લીધો, આઈ થિંક એ એક વર્ષ પહેલાંનો કોલ છે, એ વખતે અમને પણ ખબર નથી કે દુનિયામાં એઆઈ કયા લેવલે જશે અને ક્યાં પહોંચવાનું છે, બટ ધ વે થિંગ્સ આર ગોઈંગ, યુ નો it's maddening. So hamari film mein yeh ka is only visuals are AI generated, rest writing is human touch, dialogues human touch, screenplay human touch, editing human touch, background music and credit song, everything has a human touch, so it's a blend of human and AI all together.
Ji ele mane ek sawal e thai ke film na kalakaro je hoy te ek dialogue ma ke ek samvad ma putani jaat ne ogavi deta hoy che, e lagani on screen dekhati hoy che, tere shu AI je picturized film hase tema e lagani pradarshit karva ma nyay malshe?
We are very much happy with the results. એટલે હું અત્યારે એનો જવાબ તમને બોલીને આપીશ, પણ યુ વિલ નોટ ગેટ કન્વિન્સ અનલેસ બે અઢી મહિના પછી અમારી ફિલ્મ રિલીઝ થશે થિયેટરમાં અને તમે જોશો, એન્ડ ધેન બીકોઝ ઇટ્સ ટુ અર્લી ફોર મી ટુ કમેન્ટ કે ના ના અમે તો બહુ સારું કામ કર્યું છે. ઓફકોર્સ ધ રિઝલ્ટ આર વેરી ઇમ્પ્રેસિવ, યુ નો ઇમોશન્સ હેવ કમ, બીકોઝ આમાં કેવું છે ટેકનિકલી જો હું તમને કહું ને તો આખી ગેમ પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ ઉપર છે. યુનો જે રીતે તમે પ્રોમ્પ્ટ કરશો, જે રીતે તમે એને કમાન્ડ આપશો, તમારી પાસે મશીન છે, તમારી પાસે એઆઈ છે, એઆઈને પણ ચલાવવા માટે તમારે એક કમાન્ડ આપવો પડશે. એ કમાન્ડ અને પ્રોમ્પ્ટ્સના જે ટૂલ્સ છે, હાઉ ડુ યુ પ્રોમ્પ્ટ યોર ટૂલ, અને એના ઉપર રિઝલ્ટ આવે. વી હેવ ક્રિએટેડ 82 એઆઈ કેરેક્ટર્સ, અને દરેક કેરેક્ટર્સનું અમે કેરેક્ટરિસ્ટિક ડિસ્ક્રિપ્શન લખી અને પ્રોમ્પ્ટથી દરેક કેરેક્ટરના મોડલ અમે તૈયાર કર્યા છે, એક્ટર્સના મોડલ તૈયાર કર્યા છે, અને એને અમે ટ્રેન કર્યા છે. યુ નો ઇફ માય હીરો ઇઝ રનિંગ, સિટિંગ, ટોકિંગ, વી હેવ ટ્રેન ધ ઈચ એન્ડ એવરી કેરેક્ટર. નાવ આના ઉપર એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમને વાત કહું કે મારા, સે ફોર એક્ઝામ્પલ, મારા લીડ કેરેક્ટરનું નામ છે ઋષિ શેખાવત, અદિતિ પંડિત, ધર્મરાજ પુરોહિત, આ જે અમુક કેરેક્ટર છે એ લોકોના નામ છે, એ લોકો આ ફિલ્મ પ્રત્યે સીમિત નહીં રહે. ફિલ્મ પતી ગઈ, ફિલ્મ રિલીઝ થઈ ગઈ, પછી ઓલ માય એક્ટર એન્ડ કેરેક્ટર વિલ બીકમ ધ લાઈફ ટાઈમ આઈપી. સો ઋષિ શેખાવત, ઇનકેસ ઇફ ધીસ ગાય ઇઝ માય હીરો ઇન ધ ફિલ્મ, આઈ કેન રેન્ટ આઉટ માય એક્ટર ટુ એની અધર એઆઈ પ્રોજેક્ટ્સ. યુ નો, એઝ ઇફ સલમાન ખાન, શાહરૂખ ખાન ઓર એની એક્ટર ઇઝ ડુઈંગ નંબર ઓફ ફિલ્મ, યુ નો દે ચાર્જ, સો વી કેન ઓલવેઝ rent them for other projects, anyone who's making the AI film, and in case if they feel like, bhai, I want to hire, you know, Rishi Shekhawat for my film, there are always a call, you know, commercial deal. So we become the casting agency as well in this case.
એક AI film આવી રહી છે અને તે પણ ગુજરાતીમાં આવી રહી છે. પણ તમારી વાત પરથી મને એક સવાલ થાય કે તમે કહ્યું કે તમારા જે કેરેક્ટર છે જે ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે તે એક એન્જિનિયર દ્વારા ક્રિએટ કરવામાં આવ્યા છે, તેને પ્રોમ્પ્ટ આપીએ ત્યારે ક્રિએટ થાય. અહીંયા જે જોબ હોય, એક ફિલ્મ બનતી હોય ત્યારે એડિટર્સ હોય, મ્યુઝિક કમ્પોઝર હોય વગેરે વગેરે જાતની ઘણી બધી જોબ હોય છે, શું તેની જોબ એન્જિનિયર્સે ટેક ઓવર કરી લીધી તેવું કહી શકાય?
ના 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 ના, બિલકુલ નહીં. જો સિનેમાની અંદર એટલા બધા વર્ટિકલ્સ છે, રાઇટિંગથી લઈ, યુ નો, સ્ક્રીન પ્લેથી લઈ, સ્ટોરી બોર્ડથી લઈ, એટલા બધા વર્ટિકલ્સ હોય છે. એઆઈ ફક્ત ને ફક્ત અમે તો યુઝ કર્યું છે વિઝ્યુઅલ્સ માટે જ યુઝ કર્યું છે. એટલે મારી આખી ફિલ્મની અંદર લગભગ હું એવું કહી શકું છું 70% વર્ક હેઝ બીન ડન બાય હ્યુમન્સ. હવે પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ એક નવું વર્ટિકલ એડ થયું છે. એક જમાનામાં ફિલ્મો બનતી હતી, પછી VFX આવ્યું. આ VFXનું વન ઓફ ધ, યુ નો, અ બ્રધર છે, યુ નો, અ કઝિન છે એવું કહી શકાવાય. દુનિયામાં જ્યારે ટેકનોલોજી અને ઇન્વેન્શન થવાનું છે ત્યારે નવા વર્ટિકલ્સ એડ થશે, નવી જોબ ક્રિએટ થશે, એન્ડ વી બીંગ અ હ્યુમન, ઇફ વી કેનોટ અપગ્રેડ અવર સેલ્ફ દેન વી આર લોસ્ટ. સમબડી હુ હેઝ અપગ્રેડેડ હિમ ઓર હર સેલ્ફ વિલ ટેક ધ પ્લેસ.
ચેતનભાઈ, હવે થોડી તમારી ફિલ્મની જે કહાની છે તેની થોડી જાણકારી આપશો જેથી કરીને સમજવામાં સરળતા રહે કે આ ફિલ્મ શેના વિશે છે? ધ ઇસ્કોન બ્રિજ.
આ બેઝિકલી એક પેરાનોર્મલ થ્રિલર જોનર જેના ઉપર બહુ ઓછું કામ થયું છે, એટલે ધીસ ઇઝ નોટ અ હોરર ફિલ્મ. બટ સમટાઈમ્સ ઘણી વખત, યુ નો, આપણે પર્સનલી જ્યારે દેર ઇઝ ઓલવેઝ અ, યુ નો, અ પોઝિટિવ એન્ડ નેગેટિવ એનર્જી ઇન ધીસ વર્લ્ડ. બહુ ડીપમાં આપણે ના જઈએ તો, યુ નો, આફ્ટર ડેથ, યુ નો, દેર ઇઝ અ એસ્ટ્રલ જર્ની હેપનિંગ ફોર એવરી સોલ. યુ નો, આપણો આત્મા જે છે એની એક એસ્ટ્રલ જર્ની ચાલુ થાય છે. જે તમે કામ કર્યા છે, જે તમારા કર્મ છે, ઘણી વાર એસ્ટ્રલ જર્નીની અંદર તમે અડધા રસ્તે અટકી જાઓ. સો ધીસ ઇઝ લિટલ ડીપ એન્ડ ડેપ્થ. સો દેટ ઇઝ ઓલ હેપનિંગ. જમીન જે આપણી છે, યુ નો, અમુક જગ્યાએ ત્યાં વર્ષો પહેલાં, આપણને તો ખબર નથી કે આ જગ્યાએ વર્ષો પહેલાં શું હતું, શું થયું હતું આ જમીનમાં, જમીનની નીચે શું છે. સો દેર ઇઝ ઓલવેઝ અ પોઝિટિવ એન્ડ નેગેટિવ એનર્જી. ઇટ્સ ઓલ અબાઉટ લેન્ડ. ધ એન્ટાયર કન્સેપ્ટ ઓફ અવર ફિલ્મ ઇઝ લેન્ડ ગ્રેબિંગ. આ ફિલ્મની અંદર એટલા બધા ઇન્સિડન્ટ છે, ઇન્ડિયામાં, ઇન્ડિયાની બહાર, આખી દુનિયામાં જે અલગ અલગ ટાઈપની ઘટનાઓ છે, યુ નો, દેટ જર્નાલિસ્ટ, આખી ફિલ્મ જર્નાલિસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર. ફિલ્મના ત્રણ એન્ડ છે. તમને એવું લાગશે કે ફિલ્મ પતી ગઈ, પછી સેકન્ડ એન્ડ આવશે, થર્ડ એન્ડ આવશે, એન્ડ ધેન વિથ ધ એન્ડ ક્રેડિટ સોંગ, this is going to be a franchisee film. So we are also going for a second project, and second project no writing has also started. So end ma there is always a surprise, which can lead you to પાર્ટ ટુ. યસ, સરપ્રાઇઝિંગલી વી આર ઓલ્સો પ્લાનિંગ ટુ રિલીઝ ઇન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ, બીકોઝ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇઝ અ વેરી બિગ માર્કેટ ફોર અસ. સો 99.9% વી આર ડુઇંગ અ પ્રીમિયર ઇન ઓસ્ટ્રેલિયા, મોસ્ટલી ઇન સિડની. And if this is happening, of course, we will again approach you and we do a grand event in Sydney. That's the plan so far.
Definitely. ચોક્કસથી આપણે ફરી ચર્ચા કરીશું આ વિશે, અને તમને પણ સિડનીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારી ફિલ્મની સાથે, અને ખૂબ સફળતા મળે તેવી શુભકામનાઓ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.
મિરાનીબેન, થેન્ક યુ વેરી મચ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/gujarati ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમ એના સમાપન પર છે, તો હવે કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.